ചന്ദ്രായ തിരുവിൻ കാണും ദൈവം കാരണം മംഗളം ഭഗവാന് വിരോ മംഗളം സർവമംഗള മാംഗല്യം സർവ കല്യാണക്കാർക്കും നമ സമയ സാരായ സ്വാഹായ આ શ્રી સમયસારી પરમાગમ શાસ્ત્ર છે એનો પ્રથમ જીવ નામનો અધિકાર એટલે કે શુદ્ધાત્માનો અધિકાર આ સમયસાર શાસ્ત્રમાં મુખ્યપણે બે વાત આવી છે. એક તો શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને બીજું એનો અનુભવ કેમ થાય. આ બે વાત મુખ્યપણે આમાં આવેલી છે અને એનું જ પ્રતિપાદન 45 વર્ષ સુધી ગુરુદેવે કર્યું કે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું અને એનો પ્રત્યક્ષ અનુભવ કેમ થાય. ગ્રસ્ત અવસ્થામાં સમ્યક દર્શન એની મુખ્ય વાત આમાં છે અને એ પ્રતિપાદન આવ્યું. એમાં 14 નંબરની ગાથા ચાલે છે. એનો ભાવાર્થનો બીજો પારો, પહેલો પારો પૂરો થયો. વિષય એવો છે કે 5 પ્રકારની પર્યાયો દેખાય છે, પરિણામ છે 5 પ્રકારના. પરિણામને કર્મનો સંબંધ થયો છે, પરિણામની સાથે કર્મનો સંબંધ છે, પણ એ વખતે આત્માની સાથે કર્મનો સંબંધ થયો નથી. જે વખતે અજ્ઞાનનું નિમિત્ત પામીને 8 પ્રકારના કર્મનો બંધ પૂર્વે થયો છે એમાં નિમિત્ત કારણ અજ્ઞાનીનો અજ્ઞાનમય રાગદ્વેષ મોહ કારણ હતું. પૂર્વના બંધમાં પણ શુદ્ધ આત્મા જીવ તત્વ એમાં નિમિત્ત કારણ નહોતું. ઉપાદાન કારણ તો કર્મનું પોતાનું છે. નાના વર્ણ આદિ 8 પ્રકારના કર્મ સંયોગ રૂપે બંધાય છે. જળ કર્મ છે, દ્રવ્ય કર્મ, એ તો એના ઉપાદાનથી બંધાય છે, પણ એમાં નિમિત્ત કારણ અજ્ઞાનીનો અજ્ઞાનમય રાગદ્વેષ મોહના પરિણામ જે પૂર્વે સ્વભાવને ભૂલીને એને ઉત્પન્ન કર્યા હતા, પોતે સ્વભાવને ભૂલીને સ્વતંત્રપણે કરતા થતો હતો, વિશેષ અપેક્ષાએ કરતા થયો હતો, સામાન્ય અપેક્ષાએ કરતા રહી, બધા અજ્ઞાની આત્મા નિગોદમાં હોય કે દેવ મનુષ્યમાં હોય, પણ એ રાગનો કરતા થાય છે, તે સ્વભાવ અકર્તાને ભૂલે છે ત્યારે કરતા થાય, પણ અકર્તાપણું છૂટીને કરતા ન થાય. ત્રિકાળી દ્રવ્ય અકર્તા રહીએ ને વિશેષ અપેક્ષાએ પર્યાયમાં ક્રિયાના કારક થતા હોવાથી તે રાગનો હું કરતા છું એને પ્રતિભાસે છે. એ અજ્ઞાનમય ભાવમાં નિમિત્ત હતું પૂર્વે કર્મ બંધાણા એમાં, પણ એનો શુદ્ધાત્મા તો પૂર્વે અજ્ઞાન અવસ્થાના કાળે પણ આત્મા નિમિત્ત થતો નથી. અત્યારે પણ અજ્ઞાની આત્માના અજ્ઞાનમય ભાવના નિમિત્તે નવા નવા કર્મનો બંધ થાય છે, આવે છે ને બંધાય છે, પણ એમાં જીવ તત્વ સામાન્ય જે છે, શુદ્ધ તત્વ જીવાસ્તિકાય, એ અત્યારે પણ કર્મના બંધમાં નિમિત્ત કારણ થતું. જો નિમિત્ત કારણ થાય તો નિત્ય નિમિત્ત કરતાનો દોષ આવે, કોઈ કાળે એનાથી નિવૃત્તિને કોઈને અનુભવ ન થાય ને મોક્ષ પણ ન થાય. પણ એક સમયનું અજ્ઞાન એમાં નિમિત્ત થાય છે, એવો આ કર્મનો બંધ થયેલો છે એમ એક બોલમાં, પહેલા બોલમાં કહ્યું. બધ સ્પષ્ટ આદિ ભાવો કર્મથી બંધાયેલો. પછી કહ્યું કે આ અન્ય અન્ય પર્યાયો થાય છે મનુષ્ય દેવની. એ અન્ય અન્ય પર્યાય એટલે આ મનુષ્ય પર્યાય નહીં, મનુષ્ય પર્યાયને યોગ્ય જે એનો વિભાવ ભાવ એને મનુષ્ય ગતિ કહેવાય. આ તો મનુષ્યનું, આ તો શરીર છે, આ તો જળ છે, એ તો આત્માના દ્રવ્યગુણ પર્યાયમાં નથી. આ રજકણ તો પણ એ મનુષ્યને યોગ જે વિભાવ ભાવ એને થાય છે પ્રગટ, એ અન્ય અન્ય પ્રકારે થાય છે. એ પર્યાય દ્રષ્ટિથી અવસ્થાથી જોતાં એ વાત સાચી છે, પણ સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો સ્વભાવમાં એનો અભાવ છે. એટલે સ્વભાવની સન્મુખ થતાં એ વિભાવનો અનુભવ આવતો નથી, એકલા સ્વભાવનો અનુભવ આવે છે. અને સ્વભાવનો અનુભવ આવતા એક સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાનથી અનન્ય અભેદ આત્મા જણાય છે. ત્યારે એ સમયે પૂર્વે અજ્ઞાન હતું, પૂર્વ પર્યાયમાં અજ્ઞાન હતું, એનો વ્યય થાય અને જ્ઞાન પર્યાયનો ઉત્પાદ થાય અને એનું લક્ષ્ય ધ્રુવ ઉપર હોય છે. બે વાત કરી, પછી ત્રીજી વાત કરી કે ગુણભેદ છે, જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, આત્મામાં સોનાના દ્રષ્ટાંતે ચિકાસ પીડાસ છે. ગુણો છે, ગુણભેદથી ગુણભેદ દેખાય છે, ભેદથી જો તો ગુણભેદ દેખાય છે, પણ એ વિશેષ દેખાય છે. અભેદ સામાન્ય છે ગુણી, અને ગુણભેદ એનું વિશેષ છે, એ દેખાય છે. પણ એ ગુણભેદનું લક્ષ છોડીને અભેદ ગુણી પરમાત્માની દ્રષ્ટિ કરતાં ગુણભેદ અભૂતાર છે, દેખાતા નથી. એટલે અનુભવમાં, અભેદના અનુભવમાં ભેદ દેખાતો નથી. ત્રણ વાત કરી, પછી ચોથી વાત એમ કરી કે હિનાધિક અવસ્થા પર્યાયમાં થાય છે. એ કેવળી ગમ્ય અગુરુ લઘુ ગુણ છે, પર્યાય થાય છે, ષટગુણ હાનિવૃત્તિ. અથવા તો એ મતિશ્રુતની જે પર્યાય જે છે ઉઘાડ, એમાં પણ હિનાધિક અવસ્થા થયા કરે છે. એ હોવા છતાં પણ અંતરદૃષ્ટિથી જોનારને એ હિનાધિક અવસ્થા દેખાતી પણ નથી ને એનો અનુભવ પણ આવતો નથી. કેમ કે પર્યાય બહાર રહી જાય છે. અંતરદૃષ્ટિથી જોનારને એ પર્યાયના ભેદો કોઈ દેખાતા નથી, ત્યારે એનો અનુભવ થઈ જાય છે. પછી પાંચમો બોલ એમ કહ્યું કે રાગાદિ પર્યાયથી સહિત હોવા છતાં અનાદિથી રાગદ્વેષ મોહથી સહિત છે, પણ ખરેખર તો એ રાગ પર્યાયથી સહિત છે. શું કહ્યું? એ ઉદય ભાવ છે, એ પર્યાયમાં તન્મય છે, છે પર્યાયથી સહિત રાગ. અને ઉપચાર આવ્યો કે આત્માથી સહિત છે. આત્માથી સહિત છે ઉપચાર છે એટલે અનુભવ થાય, પણ જે આત્માથી તાદાત્મ રાગ થઈ ગયો હોય તો શુદ્ધ આત્માનો અનુભવ કોઈને કદી પણ ન થાય. પર્યાયમાં રાગ છે એ વખતે દ્રવ્ય સ્વભાવમાં નથી, છે નથી. આમ જોઈએ તો છે ને આ બાજુ જઈને જોઈએ તો નથી, નથી એવો અનુભવ થાય છે ગ્રસ્ત અવસ્થામાં, સમ્યક દર્શનના કાળમાં. અભેદમાં ભેદ દેખાતો નથી. એ પાંચ પર્યાય હોવા છતાં એનાથી રહિત આત્માની અનુભૂતિ થઈ શકે છે. શિષ્યનો પ્રશ્ન છે કે અત્યારે આ પંચમ કાળ છે, આ પાંચ ભાવ વિદ્યમાન છે એમ આપ કહો છો કે હા છે, કર્મથી બંધાયેલો છે કે હા છે, રાગ પર્યાયમાં છે કે હા છે, એવા ટાઈમે શુદ્ધાત્માનો અનુભવ કેમ થાય? નાના મોઢે મોટી વાત આપ કરો છો કે ના, એકડાની વાત છે, સાંભળ, ચારિત્રની વાત નથી આ. હા હા, અનુભૂતિ થઈ શકે છે, એનો ન્યાય આપ્યો કે કેમ અનુભવ થાય? કે આત્માના સ્વભાવમાં અભૂત અર્થ, અ એટલે નહીં, ભૂત એટલે હોવાપણું, અને અર્થ એટલે ભાવ. અર્થ તત્વથી જાણીને અર્થમાં ઠરશે અને ઉત્તમ સુખ મળશે. 415 ગાથામાં અર્થ અને તત્વ બે થયા છે. અને આવે છે ને નવ પદાર્થ, સાત તત્વને નવ પદાર્થ. અર્થ એટલે એનો જે ભાવ છે આ પાંચ પ્રકારના, એ શુદ્ધાત્મામાં નથી. અભૂત ને અર્થ પર્યાયમાં હોવા છતાં દ્રવ્યમાં નથી. મિથ્યાત્વનો પર્યાય પર્યાયમાં છે, શ્રદ્ધાગુણની પર્યાયમાં મિથ્યાત્વ છે, જ્ઞાનની ગુણની પર્યાયમાં વિપરીત અજ્ઞાન છે, ચારિત્રની પર્યાયમાં ક્રોધમાન માયાલોભ છે. નથી એમ કોણ કહે છે? છે, છે. આ પણ ક્યાં નથી અને કેમ નથી થઈ જાય, ક્યાં નથી અને પછી નથી કેમ થઈ જાય, પેલા ક્યાં નથી એ પેલો પાઠ છે કે મારા ત્રિકાળ સ્વભાવમાં, આહા, મારા ત્રિકાળ સ્વભાવમાં આશ્રમ નથી. પેલા ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા શુદ્ધ જીવાસ્તિકા એમાં નથી એમ લે, અને જેમાં એ નથી એનું અવલંબન લે તો પર્યાયમાં પણ આશ્રમની જગ્યાએ સંવર થઈ જશે. આ જૈન દર્શન એટલું બધું લોજિક છે, જરાક મધ્યસ્થ થઈને સાંભળે તો એને બરાબર બેસી જાય. અંધશ્રદ્ધાનો વિષય નથી આ. આચાર્ય ભગવાન ફરમાવે છે કે આગમ, યુક્તિ, અનુમાન અને આખરમાં અનુભવથી તું પ્રમાણ કરજે. મારા કહેવાથી તું માનીશ માં કે રાગ નથી આત્મામાં, રાગ નથી આત્મામાં, કે સાહેબ જરા સમજાવો રાગ નથી ક્યાં છે ને ક્યાં નથી પહેલાં સમજાવો, કે સર્વથા નથી કે ના છે, કે આત્મામાં છે કે નથી તો ક્યાં છે કે પર્યાયમાં છે. છે પણ તારા ત્રિકાળી સ્વભાવમાં, જ્ઞાયકમાં પ્રમત્તમાં મતનો અભાવ છે. આ કાલાજી આટલું સમજવું પડશે, સ્ટેટ ભીંડથી આવ્યા છે સમજવા માટે ને આ બાય ઇન્દોરથી. હા, છે એની કોણ ના પાડે પર્યાયમાં, છે ત્યાં સુધી છે, એક સમય પૂરતું છે, બીજા સમયે નથી થઈ જશે, પણ નથી એની દ્રષ્ટિએ કરે આમાં આ નથી આમાં આ, મારા ત્રિકાળી જ્ઞાનાન પરમાત્મા જીવાસ્તિકાય તત્વમાં એ નથી, એ નથી એવા આત્માનું અવલંબન લેતા પર્યાયમાં પણ નથી થઈ જશે. આશ્રમનો વ્યય ને સંવરનો ઉત્પાદ થશે. આહા, એ વાત અપૂર્વ ચૌદ ગાથામાં કહેવા માગે છે. હવેનો બીજો પારો, આ થોડો ઉપરથી રિવિઝન થઈ ગયું. હા, મારા હરિભાઈ આવ્યા છે ને એટલે જરા એના માટે જૂના છે. હા, અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે. અનંત ધર્મનો અર્થ એવો છે કે ગુણોને પણ ધર્મ કહેવાય, પર્યાયને પણ ધર્મ કહેવાય, અને અપેક્ષિત ધર્મને પણ ધર્મ કહેવાય, નિત્ય અનિત્યને પણ ધર્મ કહેવાય, જ્ઞાન ગુણને પણ ધર્મ કહેવાય, મતિશ્રુતિ પર્યાય સમ્યક દર્શનને પણ ધર્મ કહેવાય. વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે તે શ્યાદવાદથી યથાર્થિત થાય છે. શ્યાદવાદ દ્વારા યથાર્થ જેમ છે, યથાર્થ એટલે જ્યાં જેમ છે તેમ સિદ્ધ થાય, એમ આમાં મેળવી દે અને આને આમ મેળવી દે એવું શ્યાદવાદ નથી. આહા, એવો શ્યાદવાદ નથી કે પર્યાયમાં રાગ છે ને દ્રવ્યમાં રાગ છે, એવો શ્યાદવાદ નથી. કથનચિત પર્યાયમાં છે ને દ્રવ્યમાં નથી, એ શ્યાદવાદ છે. એનું નામ ભેદજ્ઞાન પરક શ્યાદવાદ કહેવાય. યથાર્થિત થાય છે. આત્મા પણ અનંત ધર્મવાળો છે. ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે એને સ્વભાવને ધર્મ કહેવામાં આવે. તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે, કેટલાક ધર્મો તો એના સ્વાભાવિક છે, નૈમિતિક નથી. એટલે અનંત ગુણો છે, એમાંથી થોડા ગુણોમાં જ વિપરીત આવે છે, બાકી તો બધા ગુણો તણે કાળ શુદ્ધ રહેલા છે. અને શુદ્ધ ગુણની શુદ્ધ પર્યાય પણ થાય છે, એ પણ શુદ્ધ છે. અમુક ગુણ શુદ્ધ છે પણ બહિર્મુખ થતાં એની પર્યાયમાં શુદ્ધતા આવે છે, સ્વભાવનું અવલંબન લેતા શુદ્ધતા ટળી જાય છે. તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક પૂદગલના સંયોગથી થાય છે. એટલે પૂદગલ કર્મ છે એનું લક્ષ કરે જ્યારે પર્યાય, ત્યારે પર્યાયમાં રાગ થવાનો સકાળ હોય ત્યારે એનું લક્ષ આત્મા ઉપર ન હોય, એનું લક્ષ કર્મ ઉપર જાય છે. એટલે કર્મથી રાગ થયો કર્મકૃત છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર રાગ પર્યાયકૃત છે, જીવ કૃત પણ નથી અને કર્મકૃત પણ નથી, પૂદગલકૃત નથી. તો એ દુઃખને પાછું પૂદગલ ભોગવે, પૂદગલકૃત હોય તો એમ તો છે નહીં. આ અને જીવકૃત હોય તો નિત્ય દુઃખ ભોગવા કહે, છૂટે કહી દી. અને પર્યાયકૃત રાગ ન હોય તો સંસાર ન હોય, પર્યાયકૃત છે, દુઃખ ભોગવે છે પર્યાય. એ વખતે આત્મા એનો ભોગવતો, હા હા હા. આવી અંદરમાં દ્રવ્ય પર્યાયની જુદાઈ છે, પ્રમાણથી એક સત્તા છે, નહીંથી બે સત છે અંદર જુદા જુદા. દ્રવ્ય પર્યાય કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક પૂદગલના સંયોગથી થાય છે, એટલે પૂદગલના લક્ષે થાય છે. જે કર્મના સંયોગથી થાય છે, એટલે કર્મના સંયોગ સંબંધમાં વૃત્તિ જાય જ્યારે, ત્યારે વૃત્તિમાં મલિનતા પ્રગટ થઈ જાય છે. તેમનાથી તો આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે, દુઃખની. સંસાર એટલે દુઃખની પ્રવૃત્તિ થાય છે. દુઃખ ક્યાં થાય છે, કેની સત્તામાં થાય છે, ને કેમ થાય છે, ને કેમ ટળે? દુઃખ કેની સત્તામાં થાય છે, કેમ થાય છે, ને કેમ ટળે? આ ત્રણ વાતનું રિસર્ચ કરી લેવું જોઈએ. હવે સાયન્ટિસ્ટો આપણે રિસર્ચ કરે, લેબોરેટરીમાં બધા તત્વોને જુદા જુદા પાડીને રિપોર્ટ આપે છે, લોહીનો. હા, એમાં ભેદ જ્ઞાન છે. આ ભેદ જ્ઞાન ને ભેદ વિજ્ઞાન તો હમણાં ચાલ્યું, બાકી ભેદ વિજ્ઞાન તો અનાદિનો. આ શબ્દ તો જૈન મતમાં ભેદ વિજ્ઞાન તો અનાદિનો શબ્દ આવે છે. આ વિજ્ઞાન છે, એટલે કહે છે કે બુદ્ધિગમ્ય છે. આ પહેલાં બુદ્ધિમાં આવે છે તત્વ, અને પછી જ્ઞાનમાં અનુભવમાં આવે છે. બુદ્ધિમાં ના આવે તો અનુભવમાં. બુદ્ધિ એટલે મન, પેલા મનમાં ખ્યાલ આવી જાય છે, અનુમાનમાં આવે છે. તેમનાથી તો આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે, રાગ દ્વેષ મોહની પ્રવૃત્તિ દુઃખી થાય છે, અને તે સંબંધી સુખ દુઃખ આદિ થાય છે, તેમને ભોગવે છે. અજ્ઞાની પ્રાણી પોતાના સ્વભાવને ભૂલીને, રાગને પોતાનું માને, શરીરને પોતાનું માને, સંયોગને પોતાનું માને, દુકાનને પોતાનું માને, તો એનું અજ્ઞાન છે, ને અજ્ઞાનથી એ દુઃખને અનુભવે છે. એ આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાય બુદ્ધિ છે. રાગ થાય ને દુઃખ ભોગવે એની પર્યાય દ્રષ્ટિ છે. પર્યાયમાં હમ કરે છે, રાગમાં હમ કરે છે. રાગ આત્મા નથી, અનાત્મા છે, અને છતાં એને આત્મા માને. શરીર છે જળ, અને માને કે આ ચેતન છે, તો એનું અજ્ઞાન થઈ ગયું. અનાદિ અજ્ઞાનથી પર્યાય બુદ્ધિ છે. અનાદિ અનંત એક આત્માનું જ્ઞાન તેને નથી. એક સમયની પર્યાય ઉપર લક્ષ કરી અને એનું જ્ઞાન કરતાં એમાં આત્મબુદ્ધિ થઈ જાય છે, એટલે અજ્ઞાન થઈ ગયું. પણ એનાથી ભિન્ન આત્મા અનાદિ અનંત છે, એનું અજ્ઞાનીને જ્ઞાનને ભાન નથી, તેને નથી. તે બતાવનાર બે બતાવે છે, હે તત્વ બતાવે ને ઉપાધિ તત્વ પણ બતાવે છે. બેનું જ્ઞાન કરાવી એકમાં ઢળી જા, બેનું જ્ઞાન કરીને એકમાં ઢળી જા, નમી જા. તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. ત્રણ કાળ ત્રણ લોક એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે, અને તીર્થંકરોની દેવધ્વનિમાં આ સ્વરૂપ આવે છે. પ્રત્યક્ષ જાણ્યા જાણીને એ પરંપરા ચાલે છે. આગમમાં સર્વજ્ઞનું આગમ છે, તેમાં શુદ્ર વ્યાર્થિક નહીંથી એ બતાવ્યું છે કે આત્મા એક, એના પડખાં બે, એક સામાન્ય પડખું ને એક વિશેષ પડખું. જેમ સોનું સામાન્ય છે એ તેનું તે, અને એના ઘાટ બદલે તો સોના પદાર્થમાં બે પડખાં રહેલા છે, એમાં આત્મા છે એક, એના પડખાં બે, એક દ્રવ્ય નિત્ય પડખું અને પર્યાયનું અનિત્ય પડખું. નિત્ય પડખું કાયમ રહે છે અને પર્યાય પલટે છે, એને શાસ્ત્રીય ભાષાએ ઉત્પાદિતરૂપ કહેવામાં આવે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી, એટલે જે જ્ઞાનનું પ્રયોજન પોતાના દ્રવ્યને જાણવાનું હોય એને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. કે આત્માનો એક અસાધારણ ચૈતન્ય ભાવ છે. આ રાગાદી ભાવ આત્માનો નથી, એક ચૈતન્ય માત્ર જ્ઞાનમાં માત્ર આત્માનો સ્વભાવ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, દ્રવ્યના ઓરિજિનલ સ્વરૂપને બતાવે છે, મૂળ સ્વરૂપને, સ્વભાવને બતાવે છે. તે અખંડ છે, નિત્ય છે અને અનાદિ નિધન છે, અનાદિ અનંત. એક જ્ઞાનનું પડખું અંદરમાં જઈને જ્યારે સામાન્ય શુદ્ધાત્માને અવલોકન કરે છે ત્યારે એ જ્ઞાનમાં પોતાનો આત્મા શુદ્ધ છે, પૂર્ણ છે, અખંડ છે, આનંદમય છે, સુખમય છે એવું જ્ઞાનમાં અભેદપણે જ્ઞેય થઈ જાય છે. અંતર્મુખ જ્ઞાનમાં ત્રિકાળી દ્રવ્ય અભેદપણે જ્ઞેય થાય છે, ભેદ રે તો અનુભવ થતો નથી, એને ક્ષણિક અભેદ કહેવામાં આવે છે. એને અનિત્ય તાદાત્મ્ય પણ કહેવામાં આવે છે. નિત્ય છે ને તેને જાણવાથી લ્યો, શાસ્ત્રોને જાણવાથી નહીં, આઠ કર્મને જાણવાથી નહીં, નવ તત્વને જાણવાથી નહીં, છ દ્રવ્યને જાણવાથી નહીં, પંચ પરમેષ્ઠીને જાણવાથી નહીં. એ તો અનંતકાળથી જાણ્યું નથી, જાણ્યું આઠ કર્મ જાણી ગોખી લીધા, ઘાતી ન ઘાતી બે ભેદ, એને 148 કર્મની પ્રકૃતિ, ક્યાં ગુણસ્થાને કેટલો બંધ, કેટલી વિછુતી, કેટલો ઉદય, એ બધો પલાખા તો જાણી લીધા. 14 ગુણસ્થાન જાણ્યા, માર્ગના સ્થાન જાણ્યા, જીવ સમાસ જાણ્યા, નવ તત્વના નામ જાણ્યા, છ દ્રવ્યના નામને લક્ષણ જાણ્યા, બધું જાણ્યું, કંઈ અપૂર્વ નથી. આહા, 11 અંગનું જ્ઞાન એ અપૂર્વ નથી, શુદ્ધ આત્માનું જ્ઞાન તે અપૂર્વ નથી છે. 11 અંગ ભણીને તો અનંતવાર નવમી ગ્રેવે કે ગયો એમ આગમ પોકાર કરે છે. છઢાળામાં પણ આવે છે, અનંત બે રૂપ જાય આવે છે ને, શું આવે છે, ગ્રેવે ઉપજાય એવા, લેસ સુખ ન પાયા, જરા જેટલું પણ સુખ પ્રગટ નથી. તો આ કરોડ રૂપિયા થાય એ સુખી નહીં હોય, નહીં સુખી નહીં હોય, બધું દુઃખી હશે, દુઃખી જ છે ભાઈ, દુઃખીના દાળિયા છે. કાંઈ વાતમાં માલ, કલ્પનાનું સુખ છે. અહીંયા કહે છે કે તેને જાણવાથી, એટલે પોતાના શુદ્ધાત્માને જાણવાથી જાણી શકાય છે. જાણવાથી આવ્યો શબ્દ, એટલે ન જાણી શકાતો હોય ને તું જાણ એમ કહે, તું જાણ એમ આવે છે, ઉપદેશ નહીં આદેશ છે. આવા આત્માને તું શુદ્ધ નહીં વડે જાણ, એટલે કે જાણી શકાય છે. લખનાર શાસ્ત્રકાર કહે છે કે અમે આત્માને જાણ્યો છે પંચમ કાળમાં, પંચમ કાળના મુનિને ગ્રહસ્થિને આત્માનો અનુભવ થાય છે, ગ્રસ્થ અવસ્થા નડતી નથી, બહાર રહી જાય છે, અંતરમાં જાય ત્યારે લક્ષ છૂટી જાય છે, સંયોગ રહી જાય છે, લક્ષ છૂટી જાય છે, મમતા છૂટી ગઈ અને સંયોગ રહી ગયા, મમતા છૂટી ગઈ અને સંયોગ રહી ગયા, સંયોગે રહી જાય ને સંયોગ તરફની થોડી આસક્તિનો રાગ પણ ગ્રસ્તીને રહી જાય, પણ એ ચારિત્રનો ઘાતક છે, એ રાગ સમ્યક દર્શનનો ઘાતક. મમતા છે એ સમ્યક દર્શનનો ઘાત કરે છે, મમતા ગયા પછી થોડો રાગ રહીએ એ સમ્યક દર્શનનો ઘાત કરતો નથી. ભરત મહારાજા ચક્રવર્તી હતા, હે, દીક્ષા નહોતી લીધી હજી, તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા, ચારિત્રનો ઘાત જરૂર કરે છે રાગ, છૂટછાટ જરાય નથી, જેટલો રાગ એટલો એને આકુરતાને બંધ પણ થાય છે અસ્થિરતામાં. પણ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી છે ને, પાંદડાનો દાખલો ના આપ્યો, પાંદડું પાવાપુરીમાં હું કમળના પત્ર ડૂબેલા હોય પાણીમાં, પાણીમાં ડૂબડૂબા હોય, ફૂલ ન ડૂબે, ફૂલ ઉપર હોય, તો કહે છે કે અવસ્થા દ્રષ્ટિથી જોતાં એ પાણી, એ પાંદડાની અવસ્થાથી જોતાં પાણી અડેલું દેખાય છે, સ્પર્શેલું દેખાય છે, તો પણ એ પાંદડાના પાનના મૂળ સ્વભાવ, લુકા સ્વભાવથી જોવામાં આવે તો એ વખતે ડૂબેલું હોય એ વખતે વાત છે, એમ ઉપાડીને કોરું કરે એની વાત નથી આ. તે વખતે પણ પાણી એને અડ્યું નથી. પાણી ન અડે એવો એનો લુખો રૂવાડીનો સ્વભાવ છે. એની રૂવાડી એવી હોય છે કે એમાં પાણી સ્પર્શ ન થાય. એમ ભગવાન આત્માની દશામાં રાગ છે, પણ એ રાગનો સ્પર્શ આત્માને થતો કદી થતો નથી, અજ્ઞાનીને થતો નથી. એટલી તો આત્માને આશ્રમની જુદા રહી ગઈ છે. માને ન માને તોય તો એ જાણે, બીજું શું થાય. તેને જાણવાથી એટલે આત્માને જાણવાથી આ શાસ્ત્રમાં બે જ વાત છે, શુદ્ધ આત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય. આ બે જ વાત શાસ્ત્રમાં છે અને પ્રયોજનભૂત આટલી જ વાત છે. આપણે ક્યાં પંડિત થવું છે ને બીજાને સમજાવવા છે. આપણે આપણા સ્વરૂપને સમજી ઓળખી અનુભવીને ચાલ્યું જાઉં બસ. પાછું વાળીને ન જોઉં. આપણે ઓલા કોઈ મરણ થાય ને પછી દોણી લઈને આગળ પછી કે પાછું વાળીને જોઈશમાં, સમજાનું. એમ જો તને આત્માનો અનુભવ થાય તો હવે પાછું વાળીને જોઈશમાં, બીજા શું કરે છે તારે શું લેવા દેવા છે. તું તારું કરીને ભાગી જાય બસ. તેને જાણવાથી એટલે શુદ્ધાત્માને જાણવાથી પર્યાય બુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. પર્યાય નથી મટતી, પર્યાય પલટી જાય છે. મિથ્યાત્માના સ્થાને સમ્યક દર્શન, એટલી વાત સાચી છે. પણ પર્યાયનો જ અભાવ થઈ જાય એમ છે નહીં. પાણી મેલું હોય તો મેલની પર્યાય ગઈ, પણ પાણી ગઈ હારે? પાણીની ઉપાધિ ગઈ છે. પાણી ક્યાં ગયું છે? ત્રિકાળ પાણી ગયું નથી ને એ ઉત્પાદનો ગયો નથી. જેવી વાત છે, શું કહ્યું ભરતભાઈ? પાણીની જે પર્યાય નિર્મળ થવી જોઈએ એને બદલે એમાં મલિનતા આવી, તો એ પાણીની ઉત્પાદરૂપ પર્યાયની ઉપાધિ છે મલિનતા. એ મલિનતા પર્યાયનો સ્વભાવ નથી તો પાણીના દ્રવ્યનો સ્વભાવ તો, સમજાણું કાંઈ? હવે મલિનતાનો વ્યય થાય તો ઉત્પાદનો વ્યય નથી થતો. ઉત્પાદ તો એ પર્યાયનો વ્યય થઈને બીજી પર્યાયનો ઉત્પાદ થાય છે. ઉત્પાદ બે ઉત્પાદન તો થયા કરે છે, પણ એ નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે. ઉપાધિ નીકળી જાય છે ને પર્યાય રહી જાય છે. મિથ્યા તો નીકળી જાય છે ને પર્યાય સમ્યક દર્શનની થાય ને રહી જાય છે સાદી અનંતકાળ. પર્યાય બુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. આ રાગ હું છું ને દેહ મારો છે ને ફલાણું મારું છે ને, આ એનું નામ પર્યાય બુદ્ધિ કહેવાય. શુદ્ધ આત્માને છોડી અને જેટલા પર પદાર્થ હોય એને પોતાના માનવા, એનું નામ અજ્ઞાન છે, પર્યાય દ્રષ્ટિ છે. શાસ્ત્રી ભાષા એને પર્યાય દ્રષ્ટિ કહેવાય. પરદ્રવ્યોથી, તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી તેનો અનુભવ જીવ કરે. ત્રણ વાત કરી. એક, પરદ્રવ્યોથી આત્મા ભિન્ન છે એટલે શરીર આદિ આઠ કર્મ નવ કર્મથી આત્મા ભિન્ન છે. બીજી વાત એમ કરે છે, તેમના ભાવોથી એટલે નવ કર્મના ખાટા મીઠા જે રસ છે એ પૂતગલના ભાવો છે, જીવના ભાવો, એનાથી આત્મા ભિન્ન છે. અને જે દ્રવ્ય કર્મ છે એ પણ જળ છે, એમાં રાગ દ્વેષ મોહનો અનુભાગ છે સુખ દુઃખનો. એ જળ કર્મના ભાવો છે. જળ કર્મ તો પરદ્રવ્ય છે, પણ પરદ્રવ્યનો ભાવ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં નિમિત્ત પામીને એમાં તથા પ્રકારનો રસ લાગ્યો છે અનુભાગ એને શાસ્ત્રી ભાષાએ. એ પૂતગલનો ભાવ કહેવાય. પૂતગલ જુદી ચીજ ને પૂતગલનો ભાવ જુદી ચીજ. એ પૂતગલથી ભિન્ન અને પૂતગલના જે ભાવો એનાથી પણ ભિન્ન, બે. અને એના લક્ષ્ય થતો પોતાનો વિભાવ, જીવનો રાગ દ્વેષ ભાવ. વાં રાગ છે ને અહીંયા રાગ થાય છે. રાગ થાય ત્યાં સુધી બે જગ્યાએ થાય, ન થાય તો એક જગ્યાએ ન થાય. શું કહ્યું? દર્શન મોહ નામની એક કર્મ પ્રકૃતિ સમજવા માટે લઈ તો તરત સમજાઈ જાય કે દર્શન મોહ નામની કર્મની પ્રકૃતિનો બંધ થયો છે અને એના લક્ષ્યે જ્યાં સુધી એનો અવલંબ લઈએ છીએ કર્મનું, આત્માનો અવલંબ ન લઈએ આત્મા, ત્યાં સુધી એના લક્ષે એમાં જે અનુભાગ છે મિથ્યાત્વનો, એના ભાવને પોતાનો ભાવ માન્યો એટલે એ ભાવ મિથ્યાત્વ થઈ ગયો. એક દ્રવ્ય મિથ્યાત્વ અને એક ભાવ મિથ્યાત્વ, એક અસંગ્ન અને એક સંગ્ન, આશ્રમના બે પ્રકાર. એ વા દર્શન મોનો જે અનુભાગ મિથ્યાત્વનો છે એની સત્તામાં એ પૂદગલનો ભાવ કહેવાય. અને એના લક્ષે હું રાગી એમ કહ્યું તો અહીંયા ભાવ મિથ્યાત્વ પ્રગટ થાય. એ ત્રીજો બોલ, એ પોતાનો વિભાવ પરદ્રવ્યથી ભિન્ન. ક્યાં પર્યાયમાં નથી એમ ક્યાં કહી છે? જ્યાં સુધી છે ત્યાં સુધી બે જગ્યાએ છે, મિથ્યાત્વ છે ત્યાં સુધી બે જગ્યાએ છે પણ ત્રીજી જગ્યાએ નથી. શું કહ્યું? એક નિમિત્તમાં છે અને એના લક્ષે નૈમિતિક ભાવ થાય તો જીવના વિભાવ પર્યાયમાં છે પણ ત્રિકાળી દ્રવ્યમાં. આ તો ન્યાય ને લોજિક થી વાત ચાલે છે. આ તો ગમટ સારે રાખીએ છીએ, આપણે ક્યાં ઉડાડીએ છીએ? આ કોઈને કોણ ઉડાડે આગમને, આ કાંઈ ખબર નથી. આ કર્મની સત્તામાં કર્મ છે ને એનો સ્વભાવનો લક્ષ છોડે તો એનું લક્ષ કરે તો રાગ થાય. બે જગ્યાએ છે ત્યાં સુધી બે જગ્યાએ છે પણ આ જગ્યામાં તો નથી. એ નથી એનો અવલંબ લેતા બેમાંથી કોઈ જગ્યાએ નથી. અહીંયા પણ મિથ્યા તો ગયું અને વા દર્શન મોનો ક્ષયાદિ થઈ ગયું, ઉપસમાદિ. આહા, છે ત્યાં સુધી છે પણ આમાં મારામાં નથી. જ્યાં એમ આવ્યું પડખામાં, આમાં આમ આવ્યું અંદરમાં, મારામાં નથી. મારામાં નથી તો નથી, અહીંયા નથી તો વા. શું કહ્યું? અહીંયા નથી તો અહીંયા. અનુભવ કરીને બહાર જુએ છે મીઠા તો ક્યાં ગયું. હા પ્રભુલભાઈ, મથ્યા તો ગયું, એક સમયનો ભાવ હતો. અહીંયા નથી એમ જુએ અને પછી આમ જુએ તો છે દેખાય કે નથી દેખાય? નથી. આ ભેદ જ્ઞાનની કળા છે આખા સમયસાર. જેટલા સિદ્ધ પરમાત્મા થયા તે બધા ભેદ વિજ્ઞાનથી થયા છે. ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એ કેચન પાઠ છે, આખો શ્લોક છે. હા, અમે અહીંયા મંદિરમાં વાંચતા હતા, મંદિરમાં ઘણા વર્ષ વાંચ્યું. હા, પછી મુંબઈ જવાનું થયું અમે, પછી વાંચન બંધ થયું. પણ એક વખત એક ભાઈએ પ્રશ્ન કર્યો કે તમે નિશ્ચયની વાત તો બરાબર કરો છો પણ સાથે જો વ્યવહારની વાત કરતા હો ને તો સોનામાં સુગંધ ભળે. કાલથી વ્યવહારની વાત કરીશ, ખુશી ખુશી થઈ ગયા. વિદ્વાન છે. હા, કાલથી જરૂર વ્યવહારની વાત કરીશ. બીજે દિવસ થયો આવ્યું વ્યાખ્યાનમાં વાત કે રાગાદિથી આત્મા ભિન્ન છે એમ વારંવાર વિચાર કરવો તેનું નામ વ્યવહાર છે. શુભ ભાવ કરવો એમ ના આવ્યું, એને તો એમ હતું કાલથી તો મજા આવી જશે અમને. હા હા, કેમ કે અજ્ઞાનીને તો કરતા બધી છે ને, શુભાશુભ ભાવ હું કરું છું અને એ શુભ ભાવ કરતાં કરતાં ધર્મ થાય એમ, એવો પક્ષ છે ને અનાદિકાળનો, હોય એનું કાંઈ નહીં. મેં કહ્યું શુભાશુભ ભાવથી આત્મા જ્ઞાયક આત્મા ભિન્ન છે એમ વારંવાર વિચાર કરવો તે વ્યવહાર છે. નિશ્ચય નથી એમાં, એમાં આનંદ નહીં આવે પણ આ વ્યવહાર નિશ્ચયને અનુકૂળ છે. શુભ ભાવ કરું છું એ તો અજ્ઞાન છે, વ્યવહાર જ નથી. ઠંડા પડી ગયા કે આવ્યું નહીં અમારું, તમારું ક્યાંથી આવે? અહીં વિતરાગની ગાદી ઉપર રાગને કરે આત્મા એમ આવે? ગાદી વિતરાગની અને કેવું કે રાગને આત્મા કરે. ઓલો શાક બકા લાવવા હોય ના પાડે છે આપણે ગણેશ, તેથી તમે નહોતો અહીંયા છડે ચોક કયો નીચે ઉતરીને. આ પરમાત્મા રાગને કરે એ વાત છે જ નહીં કે ધડાકા બંધ બોલ્યા. બકાલાનો વેપારી છે. આહા, અજૈન હતા એમાં જૈન થઈ ગયા. આહા, આત્મા ખરેખર તો ભગવાન આત્મા જ છે. આ હા, મોને જીતે તો જૈન કહેવાય. અહીંયા કે છે, પરદ્રવ્યોથી તેમના ભાવોથી, એટલે એની સત્તામાં બીજો ભાવ છે, અને તેમના નિમિત્તથી, ત્રીજે તબક્કે નિમિત્ત આવ્યું, બે તબક્કામાં જ્ઞેય હતું, ત્યાં સુધી નિમિત્ત નહોતું. અહીંથી લક્ષ છૂટે નહીં, અહીંયા લક્ષ કરે તો એને નિમિત્ત કહેવાય, નૈમિત્તિક થાય તો નિમિત્ત કહેવાય, અહીંયા સ્વભાવ પર્યાય થાય તો એ નિમિત્ત ન કહેવાય, તો પરજ્ઞેયમાં જાય. તેના નિમિત્તથી થતા, આ છે ને, આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે. એક એક લીટીમાં ભાવો પ્રમાણના વીરા છે. આ આ એક હતો રાજા ને એક હતી રાણી, એવું આ નથી કથા, આ તો આત્મકથા છે. શાંતિથી ધીમે ધીમે પોતે પોતાને સમજાવે તે સમજે, પોતે પોતાને સમજાવે એ આત્મા સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આવ્યું, સંતોએ લખ્યું. આવું મારું સ્વરૂપ છે, પરદ્રવ્યથી જુદો છું કે હા, પરદ્રવ્યના ભાવોથી જુદો કે હા, પરદ્રવ્યના લક્ષ્ય થતા રાગદી ભાવોથી જુદો કે હા. આહા, એમ ધીમે ધીમે આત્માને સમજાવવો. બીજાને ક્યાં સમજાવવું છે? નિમિત્તતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી, ભિન્ન છે માટે ભિન્નપણે જાણી શકાય છે. રાગથી જો આત્મા ભિન્ન થઈ ગયો હોય, તાદાત્મ, તો આત્માનો અનુભવ કોઈને ન થાય. જેમ સાકરને ગળપણનું તાદાત્મ છે, એના મેલની સાથે તો સંયોગ સંબંધ છે, મેલ તો નીકળી જાય છે પતાસા કરે ત્યારે. હા, કંદોય લોકો પોતાના આત્માને ભિન્ન જાણી, પરથી જુદો જાણી, તેનો અનુભવ જીવ કરે. વાતો નહીં, વાતો કરવાની વાત નથી, વિકલ્પની વાત નથી, અનુમાનની વાત નથી, પ્રત્યક્ષ અનુભવ કરે. એમ અનુભવ કરે ત્યારે પરદેવના ભાવોથી ભાવરૂપ પરિણમતો નથી, મિથ્યાત્વાદી ભાવરૂપે આત્મા પરિણમતો નથી, નિશ્ચય મોક્ષ માર્ગ સુખરૂપે પરમી જાય છે. તેથી કર્મ બંધાતા નથી. હવે વેદજ્ઞાનથી અભેદનો અનુભવ થાય અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય તો નવા કર્મ બંધાતા નથી. સંવર થયો પછી નવા કર્મ આવતા નથી, આશ્રવ નથી માટે બંધ પણ થતો નથી. તે પ્રકારનું 41 કર્મની, બાકી થોડો બંધ થાય છે, એ ગૌણ છે. અનંત સંસારનું કારણ તો આ છે. તેથી કર્મ બંધાતા નથી, બોલો. અને સંસારથી નિવૃત્તિ થઈ જાય છે. સંસાર એટલે દુઃખ, સંસાર એટલે આ કુટુંબ કબીલા ને પૈસો ટકો ને મકાન ને મોટર બંગલા, એ સંસાર નથી. સંસારનું અસ્તિત્વ અજ્ઞાનની પર્યાયને સંસાર કહેવાય, મિથ્યાત્વની પર્યાયને સંસાર કહેવાય. સંસાર નથી પરદ્રવ્યમાં કે નથી સ્વદ્રવ્યમાં. શું કહ્યું? સંસાર નથી પરદ્રવ્યમાં કે સંસાર નથી પોતાના જીવદ્રવ્યમાં. સંસાર એક સમયની પર્યાયમાં છે. એ વિભાવવાથી અભાવ થઈ શકે છે, વિભાવવાથી અભાવ થઈ શકે છે. સંસારથી નથી માટે પર્યાર્થિક રૂપ વ્યવહારની એને ગૌણ કરી, જો પર્યાય છે એને ગૌણ કરી, એને લક્ષ છોડો. ગૌણ એટલે એનું લક્ષ છોડો, એનું અહમ છોડી દો. પર્યાયમાં દેહમાં મારો, દેહ મારો, રાગ મારો, ઉઘાડ મારો, એવું મારા પણ એમાંથી છોડી દે. પર્યાર્થિક વ્યવહારની એને ગૌણ કરી અભૂતાર્થ અસત્યાર્થ કયો છે, અને શુદ્ધ નિશ્ચયને સત્યાર્થ કહી તેનું આલંબન લીધું છે. આ શુદ્ધ આત્માનું આલંબન લે તો અશુદ્ધતા ટળી જશે, બીજો તો કોઈ ઉપાય છે નહીં. વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. આ નિશ્ચય નહીંના વિકલ્પનું આલંબન રહેતું નથી. વિકલ્પાત્મક નિશ્ચય નહીંનો પણ અભાવ થાય છે. આ એ સ્વભાવથી જોતા નહીં જ્ઞાન અસ્ત થઈ જાય છે. શું કહ્યું? દરેક સ્વભાવને પ્રિય સ્વભાવ પુસ્તક બહાર પડ્યું છે. સ્વભાવથી જોતા નહીંની ઉત્પત્તિ થતી નથી. આ નહીં દ્વારા નિર્ણય થાય પણ નહીં દ્વારા અનુભવ ન થાય, અનુભવના કાળે નયાતિકરણ થઈ જાય છે. એ આપણે આવી ગયું. દૈવની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણના વિકલ્પો અસ્ત પામે છે, નિક્ષેપો ક્યાં ચાલ્યા જાય છે, દ્રવ્ય નિક્ષેપ, ભાવ નિક્ષેપ, નામ નિક્ષેપ આદિ ચાર કયા ને, સ્થાપના નિક્ષેપ, એ ચારેય નિક્ષેપના વિકલ્પ રહેતા નથી. નિક્ષેપો ક્યાં જાય છે અમને ખબર નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં કોઈ નય નિક્ષેપને પ્રમાણના વિકલ્પો રહેતા નથી. એકલો નિત્યાનંદ પરમાત્માનું લક્ષ કરી અને આનંદ આનંદ આનંદમાં તરબળ થઈ જાય છે. આ હા હા, ભલે આનંદ ઓછો, સમય ઓછા ઉપરની અપેક્ષાએ, તો પણ સિદ્ધ ભગવાન જેવો આનંદ આવે છે. હરણિયાને ડેડકાને પણ હો સંગની પચીંદ્રી જીવ તિરિંજમાં પણ અનુભવ થઈ શકે છે, નારકીનો જીવ પણ અનુભવ કરી શકે છે. વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી, કોઈ વિકલ્પનું આલંબન નથી એને. આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધની સર્વથા સત્યાર્થ છે. જો અનુભવ કરાવવા માટે અશુદ્ધનીનો વિષય રાગાદી એને અસત્યાર્થ કહ્યો તેથી એમ સમજી ન લેવું કે છે જ નહીં. હા હા, અન્યમતી કહે છે કે આત્મા અશુદ્ધ થતો જ નથી, પર્યાય પણ અશુદ્ધ ન થાય એમ કહે છે અન્યમત. એમ નથી, જૈન દર્શન કહે છે કે પર્યાય શુદ્ધ થાય છે અને દ્રવ્ય શુદ્ધ રહી જાય છે અને શુદ્ધનું અવલંબન લેતા પર્યાયમાં અશુદ્ધતા નીકળી જાય છે. એવો શાદ વાત છે, બિલકુલ મિથ્યાત્વની પર્યાય જ નથી અજ્ઞાનીને એમ છે નહીં. આ એમ માનવાથી વેદાંત જો કહ્યું, એમ માનવાથી વેદાંત મતવાળાઓ જેઓ સંસારને સર્વથા વસ્તુ માને છે, રાગદેશ મો છે જ નહીં, આત્મા ત્રિકાળ શુદ્ધ શુદ્ધ શુદ્ધ. આ હા હા, એમ નથી, સ્વભાવે શુદ્ધ છે, પર્યાય અનાદિથી અશુદ્ધ છે એમ છે. એ તો વાત કરી કે પાણી ઊનું થયું છે અગ્નિના નિમિત્તે, એમ કહ્યું કે નહીં, એમ રાગ છે એમ કહ્યું કે નહીં. આ હા, તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે અને તેથી મિથ્યાત્વ આવી જશે. જો એકલા દ્રવ્ય દ્રષ્ટિને પડખે ચડીને પર્યાય હોવા છતાં પર્યાયને ઉડાડે, પર્યાયનું લક્ષ તો ઉડાડવા જેવું છે પણ પર્યાય ઉડી શકતી નથી. સમયે સમયે પર્યાય ઉત્પાદ હોય, ઉત્પાદ હોય તો થયા જ કરે છે, પદાર્થનું સ્વરૂપ છે એ તો. એ રીતે શુદ્ધનીનું આલંબન પણ વેદાંતિઓની જેમ મિથ્યા દ્રષ્ટિ પણ લાવશે એકાંત એમ. માટે સર્વનયોના કથનચિત રીતે જાણવાની અપેક્ષા એ રાગ પર્યાયમાં છે, આદરવાની અપેક્ષા એ દ્રવ્યમાં નથી. આ કથનચિત્તે સત્યાત્મા અનુસંધાન કરવાથી સમય થઈ શકાય. આ રીતે શાદવાદને સમજી, શાદવાદ એટલે કથનચિત, જીરમતનું સેવન કરવું, મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો કે આત્મા એકાંતે શુદ્ધ જ છે એમ પણ નથી, આત્મા એકાંતે અશુદ્ધ છે એમ પણ, કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ, દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ, અને દ્રવ્યનું અવલંબન લેતા પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. આ પેલા પ્રમાણ જ્ઞાનમાં આવે અને પ્રમાણ જ્ઞાનમાં કથનચિત છે, નહીંમાં સર્વથા છે. પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો કથનચિત શુદ્ધ અશુદ્ધ છે, પણ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આત્મા અહીંયા કથનચિત નથી, અહીંયા સર્વથા શુદ્ધ છે. છે થોડું, હો જાજુ તો નથી, થોડુંક જ છે સમજવા જેવું. હા, પણ વેપાર કરે તો ઘણું સમજવાનો પ્રયત્ન કરે, પણ આમાં થોડુંક જ છે. આચાર્ય ભગવાન 6 મહિનાની બધું આપી, વધારે વધારે પ્રમાદ્યો હોય ને 6 મહિનામાં તને અનુભવ થશે લે. હા, માટે એ રીતે શ્યાદવાદને સમજી જીનમતનું સેવન કરવું, મુખ્ય ગુણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો, સર્વથા અશુદ્ધ છે એમ પણ નથી, સર્વથા શુદ્ધ છે એમ પણ, કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ પ્રમાણમાં સાપેક્ષ છે, નયનું નયો છે સાપેક્ષ છે અને સ્વભાવ છે તે નિરપેક્ષ છે. નયો છે ને તે સાપેક્ષ છે, જ્યાં નિશ્ચય નહીંથી તમે શુદ્ધ કયો ત્યાં વ્યવહાર નહીં અશુદ્ધ આવી ગયું, અને વ્યવહાર નહીં અશુદ્ધ કયો તો નિશ્ચય નહીં શુદ્ધ આવી જાય, તો નહીં સાપેક્ષ છે, પણ જો સ્વભાવથી જુઓ તો તો નિરપેક્ષ શુદ્ધ ક્ષેત્રિકાળી દ્રવ્ય કદી અશુદ્ધ થયો નથી. પકડ ન પકડો. આ ગાથા સૂત્રનું વ્યાખ્યાન કરતા ટીકાકાર આચાર્ય પણ કહ્યું છે કે આત્મા વ્યવહારની દ્રષ્ટિમાં જો એ 14 ગાથામાં કહ્યું છે આચાર્ય મહારાજે, વ્યવહારથી જોવામાં આવે તો કર્મથી બંધાયેલો ને સ્પર્શાયેલો છે, આદિ રૂપે દેખાય છે, અન્ય અન્ય રૂપે દેખાય છે, તે એ દ્રષ્ટિમાં તો સત્યાર છે, જાણવાની અપેક્ષા એ સત્યાર છે, પણ એ જ આત્મા છે એવું શ્રદ્ધાન કરવું નહીં, વ્યવહાર નહીં વળે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને અસત્યાર જાણી તેનું શ્રદ્ધાન છોડવું, અને નિશ્ચયને જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને સત્યાર છે એમ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું. આ 200 વર્ષ પહેલાં ટોડરમલજી સાહેબ લખી ગયા છે. એ દ્રષ્ટિમાં તો સત્યાર છે, પરંતુ શુદ્ધનયની દ્રષ્ટિમાં લ્યો છે, છે અહીંયા નથી, છે અહીંયા, આમ નથી તરફ વળી ગયો, અને અહીંયા નથી તો પછી વા અહીંયા નથીનું ભાન થાય તો વા નથી, વા છે, 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 તો છે છે રહેશે, કોઈ દી અભાવ નહીં થાય. મિથ્યા તો લે, રાગ છે, રાગ આત્મામાં થાય, રાગ આત્મામાં થાય, શું આ ભીતમાં રાગ થતો હશે, રાગ આત્મામાં થાય, કરો મોજ તો બીજું શું થાય, કરો મોજ, હા, રાગ આત્મામાં થાય છે એટલા માટે શાસ્ત્ર લેખા. એ તો અજ્ઞાની માને છે, એની માન્યતા ખોટી છે, એને તો કહું છું આત્મામાં રાગ થતો, એવા આત્માનું અવલંબન લેતા રાગની જગ્યાએ વિતરાગમાં પ્રગટ થશે. વિતરાગતાનો હેતુ છે અહીંયા, વિતરાગતા કેમ પ્રગટ થાય, વિતરાગતામાં સુખ છે, રાગમાં દુઃખ છે ભાઈ, આહા, અરે પરિપૂર્ણ છે આ તો જૈન દર્શન, અને એમાંય સમયસાર, ઓહો, ન ભૂતો ન ભવિષ્યતિ ટીકા અમૃતચંદ્રાચાર્યની ગુરુદેવ ફરમાવતા હતા. સુધનની દ્રષ્ટિમાં બધ સ્પષ્ટ આદિ અસત્યાર છે, આ કથનના ટીકાકાર આચાર્યે શ્યાદવાદ બતાવ્યો છે. કથનચિત બંધાણો છે અને કથનચિત અબદ્ધ છે. કથનચિત સ્વભાવ દ્રષ્ટિએ મુક્ત છે આત્મા, પર્યાયથી જુઓ તો કર્મથી બંધાણો છે, રાગદેશ છે, ગુણભેદ છે, હિનાતિક અવસ્થા પણ છે, બધું છે, છે પણ એ ક્યાં છે અને એ ક્યાં નથી, એ છે તો ક્યાં છે અને એ ક્યાં નથી, શોધી લે. આટલું જ છે, લાંબુ તો કઈ છે જ નહીં. આમ છે ને, આમ આપણે મોદી સાહેબની બા ગુજરી ગયા, બહુ વાત્સલ્ય, ઘણું વાત્સલ્ય, શું એના વાત્સલ્યની વાત કરું. રાજકોટનું કોઈ કૂતરું જાય ને તો એને જમાડે, આવી ગયું ને બધું, એમાં ચા પાણી પીએ, આવકાર આપે, આવો આવો ભાઈ આવો, એટલું વાત્સલ્ય. પછી અહીંયા હું ગયો તો ત્યારે આ વાત નીકળી, આમ અહીંયા જોઈશ તો રાગ દેખાય છે અને આ બાજુ જો તો રાગ નથી, આમ આમ બતાવ્યું એને. મને કે આ ભાઈ આ મને બહુ ગમે છે, આ બહુ ગમે છે, આ અમારે માર માટે કામનું છે. જો અહીંયા જોશો ને તમે તો રાગ છે, પર્યાયમાં નથી, એમ નથી, આમ છે. પછી જરાક ત્યાંથી ખસીને આમ જુઓ તો આમાં નથી, આમ છે નથી, છે નથી, એમ કરતાં કરતાં પછી આમ જોવાનું બંધ કરી અને આમ જોતા હતા ને એને બોલે આમ કરી નાખું, અને પછી જો તો વિતરાગ ભાવ પ્રગટ થઈ જશે. પછી ટ્રેન ઉપર મૂકવા આવ્યા, હું ટ્રેનમાં અહીં આવતો હતો ને સોનગઢની સ્ટેશને, બધા મૂકવા આવ્યા તો બાજી પણ આવ્યા, બાજી ચાર પાંચ ઉભા રહીને એમ કે મને મને બતાવે, રિસર બતાવતા હતા, અત્યારે સીન મારા ખ્યાલમાં છે, હો હા, એને ચોટી ગયું, હા હા, સેલું છે, રાગ છે, રાગ છે, રાગ છે, પણ રાગ છે એનું તો તે જ્ઞાન કર્યું, પણ ક્યાં નથી એ ભૂલી ગયો, અને જો આમાં નથી એનું અવલંબન લે, અહીંયા નથી તો અહીંયા પણ, અહીંયા નથી તો પછી આમ જોયું, રાગની જગ્યાએ વિતરાગ ભાવ, દુઃખની જગ્યાએ આનંદ આવવા માંડ્યો, ઓહો દુઃખ ક્યાં ગયું, અવસ્થું થઈ ગઈ, તથા પ્રકારે ચોથે ચોથા અને પાંચમે પાંચમાને યોગ. આ એવું છે, અલૌકિક જૈન દર્શન છે. કોઈ છૂટે જ નહી, નથી નું પડખું છે એક અદભુત. હા, એકદમ લોજિક છે. એનો આશ્રય કરતા એ રાગ ટળી જશે ભાઈ, વિતરાગ દિશા પ્રગટ થઈ જશે તને. આ લોજિક છે બધું. અંધશ્રદ્ધાનો વિષય નથી, બિલકુલ આગમ યુક્તિ અનુમાન ને અનુભવથી સિદ્ધ થઈ શકે છે. થઈ ગયો વખત લીધું. જીનવાણીની સ્તુતિ બોલો.
જય હો, મહાન લાલ નો જય હો.